તારીખ 17/1/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 40 અને 41 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 34.
શુદ્ધાત્માને સાધતા સાધતા શું ભાવ વચ્ચે આવે છે, વચ્ચે આવે છે એનો અર્થ શું છે? એટલે કે જ્ઞાની શુભ ભાવને સાધતા નથી તો પણ વચ્ચે આવે છે. આપણે એમ કહીશું ભાઈ અમારા બેની વાતમાં તમે વચ્ચે કેમ આવો છો, એટલે કે તમારી જરૂરત નથી. એમ જ્ઞાનીને શુભ ભાવની જરૂરત નથી, પછી એના ફળની જરૂરત નથી એ કહેવાની વાત રહેતી. એને પોતાનો શુદ્ધાત્મા જોઈએ છે, રૂચે છે એ શુદ્ધાત્મા, અને પરિપૂર્ણ પોતાનું સ્વરૂપ હોવાથી અવસ્થામાં એવી જ પરિપૂર્ણતા ન થાય ત્યાં સુધી અવસ્થા એને જ સાધ્યા કરે એવી એક સ્થિતિ ઊભી થઈ જાય છે, એને સાધક દશા કહેવામાં આવે છે. એવું જે પોતાનું સ્વરૂપનું સાધવું છે એ સાધતા સાધતા વચ્ચે અશક્તિને લઈને શુભ રાગ પણ આવે છે, આવ્યા વિના રહેતો નથી. પછી જે તે ભૂમિકા હોય છે ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાનની તે ભૂમિકા અનુસાર સાધક દશામાં વચ્ચે શુભ ભાવ આવે છે પણ સાધક તેને છોડતો જાય છે, તેમાં સાધ્યનું લક્ષ્ય ચૂકતો નથી. શુભ ભાવ આવે એમાં ઉપયોગ જાય, શુભ ક્રિયા શુભ યોગમાં ઉપયોગ જાય તો પણ સાધ્ય એવું જે પોતાનું સ્વરૂપ તેનું લક્ષ્ય ચૂકાઈ જાય છે એવું તો બનતું નથી. પોતાનો પુરુષાર્થ ચાલે તો એક સમયમાં પૂર્ણ થઈ જવું છે એવો જેનો અભિપ્રાય છે એને સાધક કહેવામાં આવે છે, એને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. કેમ કે દ્રષ્ટિની આચરણ અપેક્ષાએ એવી વ્યાખ્યા છે, સમ્યક દ્રષ્ટિ દ્રષ્ટિની આચરણ અપેક્ષાએ એવી વ્યાખ્યા છે કે સર્વસ્વપણે ઉપાધિ પોતાનું નિર્દોષ સ્વરૂપ સર્વસ્વપણે ઉપાધિ એ આચરણથી એની પરિભાષા છે. તો સર્વસ્વપણે ઉપાધિ હોય એનો અર્થ એ છે કે એક સમયમાં પૂર્ણ સધાઈ જાય તો એને બીજા સમય બીજો સમય જોઈતો નથી કે પહેલા સમયે એથી વધારે કાંઈક બીજું કામ બાકી રહેલું પૂરું કરીને પછી આ કરે. જગતનું કોઈ કાર્ય કે કોઈ શુભ ભાવ બાકી રહ્યો છે ને એ કરી લઉં પછી આ કરું એ દ્રષ્ટિવાનને નથી, આ એની આચરણની દૃષ્ટિ છે. આચરણની દ્રષ્ટિ એટલે દ્રષ્ટિકોણ, આચરણનો આ દ્રષ્ટિકોણ છે, આવું આચરણ એને કરવું છે ત્યારે એને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. છતાં પણ અનેક સાધકોને વિભિન્ન પરિસ્થિતિ છે, અકારણપણે કોઈ પણ જાતના કારણને લાગુ કરી શકાતું નથી એવી કોઈ સ્થિતિ છે કે દ્રષ્ટિ બધા સાધકોની સરખી સાધ્ય વિષય આશ્રયનો વિષય એવો જે આત્મા એ પણ બધાને સરખો, છતાં પુરુષાર્થનું પરિબળ દરેકને જુદું જુદું જુદી જુદી માત્રામાં વર્તે છે. જાત એક સરખી હોવા છતાં એની પરિસ્થિતિ દરેકની એક સરખી હોતી નથી. અકારણપણે કોઈ એમ કે પહેલાં ઘણો કસાય કર્યો હોય, પહેલાં ઘણો આમ કર્યું હોય એટલે વાર લાગે, એ તો કોઈનું કારણ કાર્ય બતાવવા માટે જોડાય છે. પણ એવા ઇતિહાસની અંદર જીવો થઈ ગયા છે કે અનંતકાળથી નિગોદના પ્રચુર કસાયના ભાવમાં વસવા છતાં જ્યારે સાધક દશામાં આવે છે ત્યારે બીજે ક્યાંય પરિભ્રમણ કર્યા વિના તરત જ મોક્ષ પામે છે. ભરત રાજાના 99 પુત્રો એકાદ વચ્ચે 3 ઇંચનો ભાવ છે, કંઈક છાણમાં કીડા થયા છે કે કોઈ સીધા થયા છે, સીધા ચરમ શરીરી મનુષ્ય થઈ ગયા. ઋષભદેવ ભગવાનના સમવસરણમાં જ્ઞાન પામે છે, ત્યાં દીક્ષા લે છે અને ત્યાં જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈને નિર્વાણ પામે છે. એને બીજા તો કોઈ શુભભાવ કર્યા નથી. છેલ્લો ઇતિહાસ જુઓ તો એનો પ્રચુર કસાયનો ભાવ નિગુદમાં તો પ્રચુરમાં પ્રચુર કસાય છે, એથી વધારે પ્રચુર કસાય ક્યાંય હતો નથી. એ પૂર્વપર્યાય તો મેળ જોઈને કારણ કાર્ય લગાડવાનો વિષય છે. જીવ પુરુષાર્થ કરે અથવા જીવનો પુરુષાર્થ ઉપડે તો એ પુરુષાર્થની પાસે કોઈ પૂર્વના ભાવો બળ કરીને એ પુરુષાર્થને તોડી નાખે એવું પૂર્વના વિભાવ સંસ્કારોમાં બળ નથી. જીવના સ્વભાવમાં જેટલું બળ છે એટલું જીવના વિભાવ સંસ્કારોમાં નથી. કર્મનો તો પ્રશ્ન જ નથી, કર્મ બળ કરે છે એ તો અહીંયા પ્રશ્ન જ નથી કે કર્મનો ઉદય આવે ને જીવને મોળા પરિણામ થઈ જાય, પુરુષાર્થહીન પરિણામ થઈ જાય એ તો પ્રશ્ન જ નથી. કેમ કે એનું પરિણમન કર્મનું પરિણમન કર્મમાં છે વિપાકનું. જીવ સ્વતંત્ર પુરુષાર્થ કરે છે, કર્મને આધીન રહીને પુરુષાર્થ કરતો નથી. એટલે અહીંયા તીવ્રમાં તીવ્ર મલિન ભાવ વર્તે છે નિગોદને યોગ્ય. એટલે તો એક શ્વાસોશ્વાસમાં, એક ઉચ્છ્વાસમાં 18 વખત, શ્વાસોશ્વાસમાં તો 36 વખત જન્મ મરણ કરવા છતાં બધા જ મરણ વખતે નિગુદનું આયુષ બાંધે છે અને નિગુદની ગતિ બાંધે છે. કેમ કે એવા જ ભાવ કરે છે અને ત્યાં બુદ્ધિપૂર્વક કોઈ વિચાર કરવાની પરિસ્થિતિ નહીં હોવાથી તેવા જ ભાવ થાય. ઉદય અનુસાર ભાવ થાય તેવું જ કર્મ બંધાય, વળી ઉદય અનુસાર ભાવ થાય તેવું જ કર્મ બંધાય, એ જ કર્મનો ઉદય આવે વળી એવા જ ભાવ થાય. આમ ને આમ અનંતકાળ જીવ નિગોદની અંદર ગાળે છે અનંત દુઃખમાં. કસાય પણ ઘણો, મલિનતા ઘણી પ્રચુર, અને દુઃખની છેલ્લી હદની સીમા નરક કરતા અનંત ગુણો દુઃખ છે. નરક તો સંઘની પંચેન્દ્રિય છે, આ એકેન્દ્રિય છે, એટલું નિગુદમાં દુઃખ છે. ફક્ત એ અનુભવ કરે છે જી, અને કેવળ જ્ઞાની જાણે છે. સિદ્ધ પરમાત્માઓ અને કેવળી જેને કેવળ જ્ઞાન વર્તે છે બધા આત્માઓ જાણે છે કે નિગોદના દુઃખ એ શું ચીજ છે. અહીંયા સાધક દશાનો વિષય છે કે સાધક દશામાં શુભ ભાવ વચ્ચે આવે છે. શુભ ભાવને કરવાનો જેનો દ્રષ્ટિકોણ છે, અભિપ્રાય છે, એને ઉલટો પકડાય છે કે જુઓ, જ્ઞાની પણ પૂજા કરે છે, જ્ઞાની પણ ભક્તિ કરે છે, જ્ઞાની પણ શાસ્ત્ર વાંચે છે, જ્ઞાની પણ અનેક પ્રકારની તપશ્ચર્યા કરે છે, વ્રત અંગીકાર કરે છે, દેશ વ્રત લીએ છે, મહાવ્રત લીએ છે. આ સાધક દશામાં જ થાય છે બધું. માટે આપણે પણ એવા એવા પરિણામ કરો ને એવા એવા વ્રત વગેરે લ્યો, આપણે પણ એવું જ કરો. કે છે કે એ સ્વભાવ તો એને વચ્ચે આવે છે, પણ સાધક એને છોડતો જાય છે, એને પકડતો નથી, એને છોડે છે, એમ કેવું છે. મિથ્યા દ્રષ્ટિ પકડે છે, જેમ બિલાડી ઉંદરને પકડે છે, એ મિથ્યા દ્રષ્ટિ એ પોતાનું ભોગ્ય છે એમ સમજીને પકડે છે કે આ સુભાવમાં મને શાંતિ રહે છે, આ સુભાવ અશુભ ભાવ કરતાં મને સુભાવમાં ઠીક પડે છે, અને આ ભાવ મને બહુ સારો આવ્યો, આજે એવો સરસ ભાવ આવ્યો એમ એને થાય. તો એને ઉંદર જેમ બિલાડીને પકડે એવી રીતે પકડે છે, બિલાડી જેમ ઉંદરને પકડે એમ પકડે છે, પણ બિલાડી એના બચ્ચાને પકડે એવી રીતે પકડે, સમ્યક દ્રષ્ટિ એવી રીતે પકડે છે કે જરા પણ ભીંસ દેવાય નહીં, શુભા ઉપર જરા પણ જોર કરાય નહીં, જરાય ભીંસ દેવાય નહીં. બિલાડી પોતાના બચ્ચાને જરાય ભીંસથી પકડે નહીં, કેમ કે દાંત વાગી જાય, કુમળું બચ્ચું છે, એને દર્દ થાય, દુઃખ થાય, સંઘની પંચેન્દ્રિય છે ને એટલું સમજે છે, એને છોડતો જાય છે. અથવા એને શુભાવ કરવાનું લક્ષ્ય નથી, શુભાવ કરવાને લક્ષે એ શુભાવને કરતા નથી, પણ વચ્ચે એને આવી જાય છે, વચ્ચે એને થઈ જાય છે, એટલી વાત છે. અને તે થઈ જાય છે તો પણ સાધ્યનું લક્ષ્ય ચૂકતો નથી, તો પણ સાધ્ય એવો જે પોતાનો આત્મા એના લક્ષ્યને ચૂક્યા વગર એને એ પરિણામ ચાલે છે, એ પરિણામ થાય છે. જેનું જેને લક્ષ્ય છે એના ઉપર એનું વજન છે, જેને જેનું લક્ષ્ય છે એની જ મુખ્યતા એને વર્તે છે, બાકી બધા શુભભાવ લક્ષ્ય વિનાના આવ્યા તે ગૌણ છે, એની કોઈ મુખ્યતા નથી. મિથ્યા દ્રષ્ટિ શુભ ભાવને પ્રતિપાલન કરે છે એમ કહેવાય છે, સાવધાનીથી કરે છે, એની ક્રિયામાં સાવધાની રાખે છે. આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, આટલું જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, એની એટલી બધી પકડ ત્યાં છે કે પોતાના આત્માને એ વિસરી જાય છે. સાધ્ય એવો જે પોતાનો આત્મા એને ભૂલે છે, સાધકને થાય છે પોતાના આત્માને ભૂલ્યા વિના થાય છે, યાદ નથી કરવું પડતું છતાં ભૂલ્યા વિના થાય છે. સાધક તેને છોડતો જાય છે, સાધ્યનું લક્ષ્ય ચૂકતો નથી. દ્રષ્ટાંત આપે છે, જેમ મુસાફર એક નગરથી બીજા નગરે જાય, એક ગામથી બીજા ગામ જાય છે, ત્યારે વચ્ચે બીજા બીજા નગર આવે તેને છોડતો જાય છે, ત્યાં રોકાતો નથી, જ્યાં જવું છે તેનું જ લક્ષ્ય રહે છે, એને જ્યાં પહોંચવું છે એનું લક્ષ્ય છે. વચ્ચે બીજા સારા સારા નગર આવે તો ઉતરી જાય કે ન ઉતરી જાય, જવું છે પોતાને જે ગામ જવું છે એ ગામ જાય, વચ્ચે કોઈ સારું શહેર આવ્યું તો પછી અહીંયા ઉતરી જાય કે ન ઉતરી જાય, આ ગામ આપણે પહોંચવું છે એના કરતા હારું છે અહીંયા રહી જાઓ, એવું કોઈ કરતો નથી. એ જ્ઞાની છે એ પોતાના સાધ્યરૂપ જે સિદ્ધ દશા એની મુસાફરી છે, આખીરની મુસાફરી, છેલ્લી મુસાફરી, આખરની મુસાફરી છે આ. પછી કોઈ હવે એને પહોંચવું વગર પહોંચવું એ પ્રશ્ન રહેતો નથી. મુસાફર જેમ પોતાના નિશ્ચિત નગરમાં જવા માટે વચ્ચેના ગામમાં રોકાતો નથી, તેમ સાધક દશામાં વચ્ચે શુભ ભાવ આવે તો પણ સાધક ત્યાં રોકાતો નથી. અહીંયા તો બીજી પરિસ્થિતિ છે કે જે શુભ ભાવ છે એમાં આકુળતા છે, અને સાધે એવો જે પોતાનું ધ્યેય છે એમાં નિરાકુળ પરિણામ થાય છે. એના લક્ષ્ય જે પરિણામ જેટલા થાય છે એ તો નિરાકુળ પરિણામ થાય છે. તો અશાંત પરિણામ અને શાંત પરિણામ એવા બે અંશ થઈને આખું પરિણામ એક સમયનું હોય છે સાધક દશામાં. કોણ શાંતિને ન ચાહે અને અશાંતિને ચાહે એવું કોણ કરે? એને તો પરિપૂર્ણ શાંતિનું ધ્યેય છે, પૂર્ણ શાંતિ મેળવવી છે, એ અશાંતિને ચાહે એમ કેમ બની શકે? કે બની શકે એવું નથી. પણ બહારનો દેખાવ એવો કોઈ વિચિત્ર થાય છે કે બીજા અનેક જીવોને ભ્રમણાનું કારણ થાય છે, જેની દ્રષ્ટિ મિથ્યા છે એને ભ્રમણાનું કારણ થાય છે. જુઓ જ્ઞાની આમ કરે છે. સાધક મહાપુરુષોએ ભગવાન મહાવીર સ્વામીએ 12 વર્ષ તપ કર્યું હતું, આપણે પણ તપશ્ચર્યા કરવી જોઈએ. ઋષભદેવ ભગવાને કયું તપ કર્યું હતું? વર્ષી તપ કર્યું છે, 1 વર્ષ 6 મહિનાના ઉપવાસ, 6 મહિને પારણો, વળી પાછા 6 મહિનાના ઉપવાસ, 6 મહિને પારણો. અત્યારે તો એવા શરીર નથી કે 6-6 મહિનાનો ઉપવાસ ખેંચી શકે, એટલે 1 વર્ષમાં 1 દિવસ આહાર, 1 દિવસ ઉપવાસ, 1 દિવસ આહાર. પણ એને તો 6 મહિના ઉપવાસ પછી 1 દિવસનું પારણ હતું, 1 દિવસના ઉપવાસ પછી બીજા દિવસે પારણ નહીં, એમ 6 મહિના નહીં. પણ પછી કોઈ ને કોઈ રીતે ઘડ બેસાડવી હોય એટલે આવી રીતે ગોઠવી દીધું. 1 વર્ષમાં 6 મહિના ઉપવાસ ના થયા કે ન થયા, ભલે બીજા 6 મહિના ન થયા, એ રીતે કાંઈ વર્ષી તપ ખરેખર તો છે નહીં, પણ આખો વર્ષ કર્યું માટે વર્ષી તપ, આખો વર્ષ એ રીતે ચલાવ્યું માટે વર્ષી તપ. પછી ન સમજે એના ફળ બતાવે, તમને આમ થશે, તમને આમ લાભ થશે, કંઈક તો બતાવતા હશે, નહીતર તો કાંઈ કરે નહીં વાણિયા. હે, ફળ વગર તો કાંઈ કરે નહીં, કંઈક લાલચ હોય તો કરે કે આ તમને આમ થશે, તમને આમ થશે. એ છે કે ભાઈ એ પ્રકાર જ નથી. આખો જૈન દર્શનનો સિદ્ધાંત જ બીજો છે. એ તો એમ કહે છે કે વચ્ચે છોડવા માટે આવે છે, કરવા માટે આવે છે એ વાત નથી. એ સ્વભાવની એ ક્રિયા છોડવાની વાત છે, કરવાની વાત નથી. આ રીતે સાધક દશામાં શુભ ભાવની સ્થિતિ છે, શુભ ભાવનું સ્થાન આ પ્રકારે છે. જેને ત્યાગ છોડવાનું છે એટલે જેને ત્યાગવાનું છે ખરેખર, તો આ કહે છે કે ગ્રહણ કરવું છે. આટલો ઉલટો સૂટો ફેર પડે છે, બે ને શુભ ભાવ છે પણ ઉલટો સૂટો ફેર છે. એક કહે છે કે એને ગ્રહણ કરવું છે, આ કહે છે એને છોડવું છે, એટલો મોટો ફેર છે. એટલે જ્ઞાનીને શુભ ભાવમાં છોડવાના કારણે એટલો એને રસ નથી, અજ્ઞાનીને કરવાના કારણે એટલો રસ પડે છે, એટલો રસ એને પડે છે કે એને કરવું છે એટલે રસ પડે છે, આને છોડવું છે કેમ રસ પડે? એ રીતે સાધક દશામાં શુભનું સ્થાન છે. હોય આત્માનું લક્ષ્ય જોઈએ છે, એ તો વળી એ શુભ ભાવ છે, એ કાંઈ ચક્રવર્તીનો શુભ ભાવ નથી, એને વ્યવહાર ન કહેવાય. અશુભ ભાવ છે ને એટલે એને વ્યવહાર નથી કહેવાતો, માત્ર શુભ ભાવ જ વ્યવહારનું સ્થાન પામે છે, અશુભ ભાવ કોઈ વ્યવહારનું સ્થાન પામતા નથી. પણ ચોથા અને પાંચમા ગુણસ્થાને ગુણસ્થાન અનુસાર અશુભ ભાવ પણ આવી જાય છે. એ પણ કરવો નથી, શુભ ભાવ કરવો નથી, અશુભ ભાવ પણ કરવો નથી. વચ્ચે આવી જાય છે, વચ્ચે આવી જાય છે, એને તું આલંબનનો વિષય બનાવીશ નહીં. કેટલાક સ્વચ્છંદ સેવે છે ત્યારે એમ વિચાર કરે છે કે ચક્રવર્તીને સંપત્તિ છે એટલો ક્યાં આપણે પરિગ્રહ છે. તો એણે એને જે અશુભ ભાવ છે, ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિને અશુભ ભાવ થયો એનું આલંબન લીધું, અને જ્ઞાનીને શુભ ભાવ થયો તો આપણને પણ થાય, જ્ઞાનીને થાય તો આપણને તો થાય જ નહીં, તો એણે પણ શુભ ભાવનું આલંબન લીધું અને બંને માં બહાનું પકડ્યું જ્ઞાનીનું. એ છળ પકડેલો છે એને. અશુભ ભાવ તો એકાંતે વર્જ છે, પણ શુભ ભાવે કરવા યોગ્ય નથી. એ પણ ફસાવાનું નિમિત્ત થાય એને તો એકાંતે છોડાવે છે. જ્યાં જીવ ફસાય છે એને તો એમ કહે છે કે એકાંતે તને તારા માટે વર્જ છે. એવું નક્કી કર્યા પછી પણ આવશે, પણ એને છોડવાનો દૃષ્ટિકોણ હશે તો તારો દૃષ્ટિકોણ સાચો છે અથવા સમ્યક છે, અને નહીતર મિથ્યા છે, ઉલટો છે. એ પણ એકાંતે છોડવા જેવો છે, પણ છતાંય આવી જાય છે, કરવો નથી. જેમ અશુભ ભાવ એકાંતે છોડવા જેવો છે તો પણ ચોથા પાંચમા ગુણસ્થાનમાં ભૂમિકા અનુસાર આવી જાય છે, કરવો છે
નહીં
કરવાનો પ્રશ્ન હોય શકે નહીં. એક વાર પૂજ્યબેનશ્રી સાથે ચર્ચા ચાલી, એમાં ભાઈએ પ્રશ્ન કર્યો હતો, ચક્રવર્તીને આવો ભાવ થાય છે તો અમને પણ આવો ભાવ થાય એમ કરીને. કાંઈ વાત તો એવી કાંઈ ન, હિંસા હિંસાનો પ્રશ્ન હતો. એવો ભાવ થાય તો શું ચક્રવર્તીને હિંસાનો ભાવ થાય છે? એવું આલંબન લેવા માટે થોડી વાત છે એમ કહેવા માટે. આલંબન લેવા માટે તો વાત નથી, ભલી એને તો પૂર્વકર્મના નિમિત્તે આવી પડેલી વાત છે. શું કહ્યું? આમાં મર્મ છે થોડો. આ રીતે જે ઉત્તર આપ્યો એમાં થોડો મર્મ છે કે એક વસ્તુ માથે આવી પડી હોય અને નિપટાવવી પડે એ બીજો વિષય થઈ જાય છે, અને એક વસ્તુ રૂચિથી ભાવનાથી પોતે કરે એ બીજો વિષય થઈ જાય છે. તો એને તો જે કાંઈ છ ખંડ સાધુઓ વગેરે છે માથે આવે પડેલી, માથે આવે પડેલી, આવી પડેલી વાત છે. એવી રીતે જવાબ આવ્યો. એને કાંઈ એમાં રહેવું છે કે એ બધું કરવું છે એ અભિપ્રાય નથી, પણ એવું કોઈ પૂર્વકર્મ છે કે જે આવી પડ્યું છે એટલે એને અરુચિ પરિણામે, લુખા પરિણામે એને ભોગ્યા વિના છૂટકો નથી એમ માનીને, જેમ અશાતા પણ આવી પડે તો કોઈને જોઈતી નથી પણ ભોગ્યા વિના છૂટકો નથી એમ માનીને, એને શાતાના પ્રસંગો પુણ્યકર્મના ઉદયો છૂટકો નથી માટે એમાં એ રહે છે. પોતાનો પુરુષાર્થ ચાલે તો એક સેકન્ડમાં છોડી દે એને વાર લાગે
નહીં.
એમાં રહ્યા પણ છૂટું 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 થઈ ગયું છે, એમાં રહું એમાં રહું, અહીંયા ઠીક છે ઠીક છે ઠીક છે એમ એમાં જરા પણ નથી, એટલો મોટો ફેર છે. ચાલીસ થી એકતાલીસ, એકતાલીસ છે મુમુક્ષુની ભૂમિકાનો વિષય છે. મુમુક્ષુ જીવ કેવી રીતે કઈ પરિસ્થિતિમાં કઈ ભૂમિકામાં અંતર્મુખ થવાનો માર્ગ શોધે છે એ વિષયનો યથાર્થ ચિતાર છે. ખરી તાલાવેલી થાય તો માર્ગ મળે જ. માર્ગ પ્રાપ્તિની ખરી તાલાવેલી થાય તો માર્ગ મળે જ, માર્ગ ન મળે એમ બને નહીં. ગેરંટેડ વાત છે. તાલાવેલી લાગે ને કથનચિત કોઈને માર્ગ મળે પણ ખરો, ને કથનચિત કોઈને માર્ગ ન પણ મળે, કદાચિત મળે કોઈને કદાચિત ન મળે, એ વસ્તુ સ્થિતિ નથી. આવી વાત તો અન્ય મતમાં એક આવે છે કે ભગવાન ક્યારે પ્રસન્ન થાય, તો કે સાચી શ્રદ્ધા હોય તો. પછી એનું કોઈ શું ગોઠવું, કોઈ શ્રદ્ધા તો અમને ઘણી છે પણ હજી ભગવાન મળતા નથી, તો કે કાંઈક શ્રદ્ધામાં ફેર રહી ગયો હશે, નેતર મળ્યા વગર ગોઠવી દીધેલી વાત છે. ન મળે ત્યાં સુધી એમ માનવું કે નથી, અને મળે ત્યારે એમ માનવું કે બરાબર છે. અહીંયા એ વાત નથી. અહીંયા મળે ત્યારે એને સાચી તાલાવેલી છે એમ નથી, તાલાવેલી છે એને મળે મળે ને મળે છે. ખરી સાચી તાલાવેલી હોય એને મળે મળે ને મળે છે. એના વિના રહી શકતો નથી. તાલાવેલીનો અર્થ એ છે કે પોતાના માર્ગ પ્રાપ્તિ વિના એ એના માટે રહેવું અશક્ય છે, જાણે કે જીવવું અશક્ય છે. સુગાનીજીના જીવન પરિચયમાં એ વાત લીધી છે. જીવન પરિચય આપ્યો છે કે એમને જીવવું મુશ્કેલથી પડ્યું હતું, એવા શબ્દો વાપર્યા છે. જોયું હતું ને ત્યાં એક બે જગ્યાએ એ વાત લખી છે. शांति के लिए इधर धूम थी शांति की और उधर गृहस्थ होने के कारण संसार में भी योगदान देना पड़ता था. देवू हतो नहीं पर देवू पड़तो हतो, पर मन उसमें रमता नहीं था. केम के परणे कारण थवानुं कार्य छे. प्रत्येक सांसारिक कार्य विष तुल्य लगता था. केवू प्रत्येक सांसारिक कार्य विष तुल्य लगता था. यहाँ तक के खाना भी इस अरुचि के साथ खाया जाता. त्या सुधी सांसारिक कार्य में खावानो पण एक प्रसंग छे रोजिंदो. तो जमवा बेसे तो पण अरुचि परिणामे रस लिए एमनी दाळ सारी थई छे, शाक सारू थयुं छे, रोटली सारी बनी छे, फलाणी चीज भावती बनी छे, એમ રુચિથી નહીં. કાંઈ તો શું કરે છે, રસ વગરનું બધું કરે છે. શું કહે છે, દુઃખો ખાય આંબેલ, આંબેલ કરે તો દસ ચીજ બીજી ભાવતી બનાવે. ભાઈ ઢોકળા ભાવે છે, ફલાણી છૂટી દાળ ભાવે છે, ફલાણું ભાવે છે, એ કરો. ભાઈ જે હોય એમાં તને નથી ભાવતું એમ કાંઈ છે કે રોજ આવે એમાં નથી ભાવતું? માણસો તો ભાવવા માટે તો એમ કે આજે ફલાણું બનાવજો હો એમ કે, ઠીક ઘરમાં ઓર્ડર આપે છે કે નહીં, આ બનાવવાનું છે, આ બનાવજો, આ નહીં બનાવતા ને આ બનાવજો, શું કરવા કે ભાવે છે. માટે જ્યાં સુધી એને ફૂટગળનો રસ ભાવે છે ત્યાં સુધી આત્મરસ ક્યાંથી ભાવશે? આ વિચારવા જેવો વિષય છે. જ્યાં સુધી પૂગળોનો પરમાણુનો રસ એને ભાવે છે ત્યાં સુધી આત્મરસ એને ભાવશે કેવી રીતે? અમૂર્તિક ચૈતન્ય રસ, જળ રસ આડે ચૈતન્ય રસ ક્યાંથી ભાવવાનો હતો? મળી એમાં આકુળતા છે તો એને ભાવે છે, એમાં ખુશી છે. આવી ગડબડ છે અંદર. યહાં તક કે ખાના ભી ઇસ રુચિ કે સાથ અરુચિ કે સાથ ખાયા જાતા કે ક્યા ખાયા હૈ ઇસકા ભાન નહીં, શું ખાધું છે એને ખબર ન હોય. એવી રીતે ખાયા કે જાણે શું ખાધું છે ને શું નથી ખાધું. એક ચીજ ખૂટી ગઈ હોય તો માગવાનો ખ્યાલ ન રહે કે આ શાક ખૂટી ગયું છે આપજો, એ ખ્યાલ ન રહે. એમને લક્ષ ક્યાંય હોય, જેમ માણસ કોઈ ચિંતામાં પડ્યો હોય અને એને ભોજન ભાવે નહીં, એમાં માર્ગની ચિંતામાં પડેલો છે. માર્ગ ન મળે ત્યાં સુધી એનું માથું ઠેકાણે, તો એને શું ભાવે છે શું ખાય છે એ લક્ષ રહેતું નથી. મન મેં શાંતિ કે લીએ ચક્ર સા ચલતા થા, કિસસે પૂછે શાંતિ કી વો રાહ. આયુ મેં જીવન ભાર સા લગને લગા, જીવનનો સાંસારિક જીવનનો બોજો લાગે, એક બોજ સા બન ગયા. અનંત શાંતિ કી અનંત ખોજ કે લીએ હૃદય તડપ તડપ ઉઠતા થા, ઇસ આત્મ શાંતિ કી પ્રાપ્તિ કે લીએ કઈ કઈ વર્ષો તક કિન કિન ધર્મો કે દ્વાર નહીં ખટખટાય. અન્ય ધર્મનું પણ આ ગીતા રામાયણ એનું પણ બધું અવલોકન કર્યું, અધ્યયન ક્યાં અઠ યોગ્યો કે અઠવાદ કો સાધા ન મળ્યું. ગૃહસ્થી સે અલગ અપના વાસ ક્યાં, એ પણ શાસ્ત્રો વાંચવા માટે ઘર છોડીને અમુક વખત તો એક પંડિતને રાખીને રહ્યા હતા અજમેરમાં. પર મસ્તિક મેં શાંતિ કે લીએ ધધકતી હુઈ જ્વાલા કી ભઠ્ઠી નહીં બુજી ઓર નહીં બુજી. ભઠ્ઠી જેવું થઈ ગયું હતું માથામાં, શાંતિ જોઈએ. જ્યાં સુધી આત્મશાંતિ પ્રગટે નહીં, મિત્ર આ તો બધા કસાયની મંદતાના પરિણામ છે. શાસ્ત્ર વાંચે, હઠથી કાંઈ વ્રત તપશ્ચર્યા કરે, રાત રાત ભર ઇધર સે ઉધર ઘૂમના, ઊંઘ આવે નહીં. ઠીક, આ બહુ ચિંતા હોય તો માણસ ઊંઘ ઉડી જાય છે કે નહીં, ભૂખ ઉડી જાય ઊંઘ ઉડી જાય. રાત રાત ભર ઇધર સે ઉધર ઘૂમના, આટા મારે શું છે આ, અંદર જવું કેવી રીતે. આનું નામ તાલાવેલી છે, તાલાવેલી શબ્દ વાપરો છે. કેવી તાલાવેલી લાગે છે, તાલાવેલી લાગે ત્યારે શું શું થાય છે, આ દ્રષ્ટાંત છે સામે. રાત રાત ભર ઇધર સે ઉધર ઘૂમના, આ તો એ નિરાતે આઠ આઠ કલાક દસ દસ કલાક ઊંઘે છે માણસો. ઊંઘે છે કે નહીં, કેમ સુખિયા સબ સંસાર ખાવે ઓર સોવે. કબીરનું એક પદ છે, દુખિયા દાસ કબીર ગાવે ઓર રોવે. એને ચિંતા પડી છે કે અરે રે મારા આત્માનું શું થશે, કાલ સવારે ગમે ત્યારે આંખ નીચાશે આત્માનું શું થશે, આ એને ચિંતા પડી છે. આટલું તો અન્ય મતમાં આવે છે, માર્ગાનુસારી જીવ હતા, ઘણા પદ એવા લેખા છે. ત્યાં અમને કબીરપંથી મળી ગયા હતા, બેંગ્લોરથી આવ્યા હતા ભાઈ. અત્યારે તો હું મુકશું, એકાદ વર્ષથી આપણા મુમુક્ષું છે, એક દોઢ વર્ષથી. મૂળ વૈષ્ણવ છે, કબીરપંથી હતા, બહુ રંગાયેલા હતા. આખું જીવન મેં આમાં કાઢી નાખ્યું છે, લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. અને ગાતા સારું હશે ને, એવું કાંઈ વિવેચન સારું કરતા હશે. લોકો બહુ ભેગા થાય, બહુ ભેગા થાય. એટલું બધું માન મળ્યા પછી તમે નીકળ્યા એ તો બહુ કહેવાય, નહીં તો માન મળે એ તો હલવાઈ જાય. પણ કોઈ એવો લાયક જીવ છે, આ વાત સાંભળ્યા પછી એમ કે નહીં ઓલું ખોટું છું. બધી દુકાનદારી છે એને મૂળ તો થોડોક અનુભવ એવો થયો, જે જે એના સંપ્રદાયના સંત મહાત્માઓ પાસે જાય ત્યારે એને એમ લાગે કે હું તો ગાંઠના પૈસા ખર્ચીને આ બધું કરું છું. પોતે સંપન્ન માણસ એટલે જ્યાં જાય ત્યાં પોતાના ખર્ચે જાય, પોતે પાંચ પૈસા વાપરી નાખે, કોઈને આપે, કોઈને મદદ કરે, ઓલા બધા પૈસા ભેગા કરે. ફલાણા શેઠ આવ્યા છે, મહાત્માજી પૂછે, દાખલો આપ્યો ગીતા ભારતીનો, એ કે મારે ત્યાં તો બેંગ્લોરમાં રહેલા છે, કે મારે ત્યાં જ ઉતરતા, કે ફલાણા શેઠ આવ્યા તો પૂછે, 25-50 વાળા છે કે 4 આંકડા વાળા છે, હજારોમાં વાત છે? તો કે ના ના, તો હો પછી આપ, તો કે જો ધ્યાનમાં બેઠા છે. શું કે
ધ્યાનમાં બેઠા છે?
માતાજી ધ્યાનમાં બેઠી છે, કે વાતે તગડી મૂકો. પૈસા વાળો આવે તો એને સ્થાન આપે, એની સાથે વાતચીત કરે, એને કંઈક બતાવે, વળી પૈસા કઢાવે. આ બધી અંદરની દુકાનદારી જોઈ, આ તો ધર્મ, ધર્મની લાઈનમાં લોકો આટલું બધું માને, હજારો માણસો ભેગા થાય, 22 માણસ લેક્ચર કરે એટલે તો લોકો ભેગા થાય, નાની ઉંમર અહીં આવી ગયા ભાવનગરમાં. એને બધું અંદર અંદર ગડબડ દેખાવા માંડી, એને વિશ્વાસ ઉઠી ગયો. એને લોકોને શ્રદ્ધા હોય છે પણ અંદરમાં વાત કંઈક બીજી હોય છે, એટલે વિશ્વાસ એને ઉઠી ગયેલો મોટો. એમાં આ ચીજ કોઈ એના નસીબના જોગે હાથમાં મળી ગઈ. વાહ, આ તો ગજબનું તત્વ છે. ખરેખર આત્માને મુક્ત થવું હોય તો આ રસ્તો છે, આ ઉપાય છે. બાકી તો પુરુષાર્થ કરે એટલું કામ થાય, જેટલું કારણ આપે એટલું કામ થાય છે, નીચે જ છે. જેટલું કારણ આપે એટલું કાર્ય થાય, ન થાય એવું બને. ગોળ નાખે, સાકર નાખે, ગળ્યું ન થાય કેમ બને? મન કહેતા થા કે યદિ શાંતિ નહીં મિલી તો મેરે ઇસ નશ્વર શરીર કા અસાર સંસાર સે ઉઠ જાના હી શ્રેયસ્કર હોગા. આ પરિસ્થિતિ હતી. શું? જો અંદરથી શાંતિ ન પ્રગટી તો આ શરીર છૂટી જશે, એટલી વેદના હતી માર્ગ પ્રાપ્તિની, એટલી વેદના હતી. તાલાગલીના અનુસંધાનમાં એ વાત લીધી છે, છેલ્લી લીધી છે, કે અંદર વેદના સહિત ભાવના હોય તો માર્ગ શોધે. આ વેદના હોય છે એને માર્ગ મળે છે. આ તો ખાવું પીવું સુઈ જવું સાતા સૈયા બધી અનુકૂળતા રહીએ પછી કંઈક મારે શાસ્ત્ર વાંચવું છે, સાંભળવું છે, પછી કંઈક મારે સાધન કરવું છે, થાય જેટલું કરવું છે, મારાથી થાય એટલું કરવું, ભાઈ શું કરું? એ રીતે પત્તો લાગતો નથી. આ શરત થોડી આકરી કયો તો આકરી છે, અને સહજ સ્થિતિ કયો તો સહજ સ્થિતિ જ આ છે, બીજી કોઈ સ્થિતિ નથી. બરોબર? 12માં જો સંસાર ભાંગતો હોય તો બધું કરે, માંદો હોય તો કોર્ટમાં જાય, જાગમાં જાય. હે, કોઈક એનો સંસાર ભાંગતો હોય, દુકાન ભાંગતો હોય, કોઈ એનો વેપાર ભાંગતો હોય, હે, કોઈ નોકરી તોડતો હોય, નોકરી નોકરી હતી નોકરી તોડે તો બધું કરે. કેમ કે વાંય શું પછી કરું? દુઃખી થઈ જવાય તો પાછળ નો દુઃખી થઈ જવાય તો અત્યારે ગમે એ કરવા સહમ છે, ત્યાં એને વાસ્તવિકતા દેખાય છે. થયા પહેલાં એ પરિસ્થિતિનો વાસ્તવિક ચિતાર એને આવે છે, તો એને એ કર્યા વિના રહી શકે નહીં. જીવ અહીંયા એ સાંભળે છે, હા પાડે છે, વિચાર કરે છે, પણ હજી વાસ્તવિક ચિતાર આવતો નથી. આવે તો ઉપડ્યા વિના રહે નહીં. આ સીધે સીધી વાત છે. જીવનો એ સ્વભાવ છે, સ્વભાવ બહાર જઈ શકે નહીં, જવું હોય તો એને જઈ શકે. એક બે જગ્યાએ વાત આવે છે, આત્મા ગુરુદેવ પ્રત્યે જેટલી ભક્તિ હતી એ લખ્યું છે. અતિન્દ્રિય આનંદ કે ભોગતા શ્રી ગુરુદેવ કે પ્રતિ ઉપકાર કી ચર્ચા ચલતે હી આત્માર્થી ગદગદ હો ઉઠતે મૌન હો જાતે અવિરલ અશ્રુધારા બહેને લગતી મન કે ઉદગાર આંખો કે રાહ નિકલતે. આ ભક્તિનો વિષય લીધો છે. ભક્તિ તો એમના એક કે એક પત્રમાં ખૂબ આવી છે. પ્રત્યેક સાધકની એ સ્થિતિ થાય છે, માર્ગ મળે, શાંતિ ઉત્પન્ન થાય, એ પહેલા અશાંતિથી છૂટવાની આ પ્રક્રિયા વચ્ચે આવ્યા વિના રહેતી નથી, નિયમથી આવે છે. જેટલું કારણ આપે એટલું કાર્ય થાય છે. એ એમ સૂચવે છે કે પોતે કેટલું કારણ આપે છે એનો તપાસ કરે તો પોતાને ખ્યાલ આવેલું છે કે પોતે કેટલું કારણ આપે છે. એક વાર તો આખા સંસારથી ઉઠી જાય છે. જ્ઞાની તો પછી થાય છે, પણ જ્ઞાની થયા પહેલા એક વાર મોક્ષાર્થી છે, આખા સંસારથી ઉઠી જાય છે. એટલો પાછળ લાગે છે, પૂરા પુરુષાર્થથી, પૂરા ઉદ્યમથી એક વાર પાછળ પડી જાય છે ત્યારે એને આ કાર્ય ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી એવી સ્થિતિમાં જીવ આવતો નથી ત્યાં સુધી એને બે જોઈએ છે, એને સંસારે જોઈએ છે અને એને મોક્ષ માર્ગ પણ જોઈએ છે. બે વાત બનવાની
નથી.
ખરેખર તો બે જોઈએ છે ત્યારે વિપરીતનો પરિહાર નથી થયો એટલે ખરેખર એને મોક્ષ માર્ગ જોતો નથી, એને સંસાર જોઈએ છે એમ નક્કી થાય છે. જેમ કોઈ સત્પુરુષને પણ માને અને અસત્પુરુષને પણ માને તો એ સત્પુરુષને માનતો જ નથી. નવ તત્વમાં મોક્ષ તત્વને માને અને પુણ્યથી પણ સંવર થાય કે ધર્મ થાય એમ માને તો એ મોક્ષ તત્વને માનતો નથી, અથવા નવ તત્વમાંથી એકે તત્વને બરાબર માનતો નથી. કુદેવને માને અને સુદેવને પણ માને તો એ સુદેવને માને છે એ વાત રહેતી નથી. દરેક જગ્યાએ આ લઈ લેવું કે જે સાચું છે એમાં વિપર્યાસ સાથે નથી રહી શકતો. વિપર્યાસ સાથે રહે છે તો એ સાચામાં નથી, ખોટામાં ઊભો છે. આમ છે, જરાય હાલે એવું નથી. પોલ ચાલે એવું નથી એટલે જરાય ચાલે એવું નથી. અને આ તો અંદર અંદર આત્મા પરમાત્મા બેઠો છે. એક સાધારણ ઘરે સારા માણસને બોલાવે, મોટા નેતાને કે આ રાજાને કે કોઈ, બધું બરાબર વ્યવસ્થિત કરે છે. આંગણું સાફ કરો, રસ્તો સાફ કરો, ઘરની ગોઠવણી બરાબર કરો, કાંઈ ફેરફાર ન થયું હોય તો અહીંયા પડદો ઢાંકી દો સારો એવો દઈને, કાંઈ નહીં તો હું ત્યાં માળીયું છે એનું શું કરવું, અત્યારે કંઈ તોડવા બેહાય મકાન અહીંયા કંઈક ઢાંકી દો. આમ બધું વ્યવસ્થિત કરે છે અને પોતાના પરમાત્માની પધરામણી કરવી છે ત્યાં એને સાફ સુફી નહીં કરવી પડે, એમને પર પધારે છે એવું તો બંધુ. સંસારમાંથી ઉઠી જવું એટલે સંસારમાં બધે એને જેટલું મમત્વનું સ્થાન છે, કુટુંબ પરિવાર દીકરા દીકરી આ બધા છે ને, એ બધે બધો રુચિનો વિષય એક ન રહીએ, એને રુચિનો વિષય ન રહીએ, મમત્વનો વિષય ન રહીએ. એને પરિણામ થાય તો એને એમાં એમ લાગે કે આ બહુ બહુ નુકસાન છે, બહુ નુકસાન છે. અંદરમાં એને વેદના થાય, શું લીધું છે, વેદના સહિત ભાવના હોય તો માર્ગ નીકળે, આ વાત લીધી છે. વેદના તો દુઃખ સૂચવે છે. હવે જ્યાં મીઠાશનો સ્થાન છે ત્યાં મીઠું લાગે, એને એને ત્યાંથી છૂટવું કેવી રીતે બને, કે ત્યાંથી કોઈ રીતે એને છૂટવું બને. પોતાનું પરમ તત્વ છે એ સર્વથી અધિક છે, એની અધિકાય આવવાને બદલે બીજે કાંઈક અધિકાય આવે છે, એને આત્મા મળવાની જગ્યા નથી. ખરી વાત તો એ છે કે ત્યાં સુધી મુમુક્ષુ પણ નથી. એટલે વિચાર કરવા જેવો વિષય, પોતાની તપાસ કરે તો પોતાના પરિણામની પોતાને ન ખબર પડે એવું બનતો નથી. હે ધૂતે ત્યારે ધૂત, ખોટું બોલીને છેતર ત્યારે તો ધૂતારો લાગે, પણ હારું અનુકૂળ થાય, અનુકૂળ વર્તે ત્યારે એને ધૂતારો લાગવો જોઈએ. કે આ મામણા શબ્દોથી બોલાવે છે, ભાઈ ભાઈ, મા 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 મા, ભાઈ ભાઈ કરે છે, પણ આમાં ઝેર છે એ એને જ્યારે દેખાય ત્યારે સમજણ પડે છે. એવી વાત છે. હું તો ઓલો તો દ્વેષ આવ્યો છે, ધૂતે છે, છેતરે છે, ખોટું બોલે છે, ત્યારે તો એને દ્વેષ આવ્યો છે. એટલે એ તો હજી ત્યાં ત્યાં છે, રાગમાં છે, એની બીજી બાજુ એક સિક્કાની બે બાજુ જેવો દ્વેષ હારે જડાયેલો છે. સિક્કાની બે બાજુ સાથે જ હોય, એક બાજુ વાળો સિક્કો મળતો નથી, એવું છે. એ દૂતારાની ટોળી કઈ છે એમાં એના ઉપર દ્વેષ કરવા માટે નથી કહ્યું. પરિવારના સભ્યો ઉપર દ્વેષ કરવા માટે વાત નથી, પણ એના પ્રત્યેની તારી મીઠાશથી તારું અહિત થાય છે અને તું રાજી થાશ, એટલે આમ તું છેતરાશ. કોનાથી? તારા પરિણામથી તું છેતરાશ. એ તને છેતરે છે એમ નથી, ઓલો દ્વેષ આવે છે ત્યારે તો ઓલો છેતર છે એટલે દ્વેષ આવે, એ તને છેતરે છે એમ નથી, તું છેતરાશો. એના એ તો તારા છેતરાવામાં એ નિમિત્ત માત્ર બને છે, એ તો એના કારણે આવ્યો છે જીવ. પરિવારનો જે જીવ આવ્યો છે એ તો પરિભ્રમણ કરતો 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 કોઈ યુગાનો યુગ અહીંયા સંયોગ થયો છે. એ પહેલા તારો હતો નહીં ને પછી તારો રહેવાનો નથી, આ વાત નક્કી છે. અત્યારે છે નહીં પણ તું માની બેઠો છો, એટલું ઝેર ખાસ, બીજું કાંઈ નથી. સાવધાન થવા માટે ભિન્નતા વિચારવી જોઈએ કે આમાં મારા આત્માને નુકસાન કેટલું, લાભ નુકસાનનો તો વિચાર કરે, કે હું મમતા કરીને મરીશ ને એ પરિણામ આવશે મારી સાથે. એ છોકરો હારો નહીં આવે ને છોકરી નહીં આવે ને બીજું કોઈ નહીં આવે, કોઈ જેટલું કોઈ હશે એ હારે આવવાનું નથી. પરિણામ જે સંસ્કાર રહી ગયા મીઠાશના એ હારે આવશે. એનાથી બંધાણો શું? પરિવારથી નથી બંધાણો, પોતાના પરિણામથી રાગ બંધન છે. રાગ બંધન, દ્વેષ બંધન, મોહ બંધન, એ બંધન છે જીવના પરિણામનું, પોતાના બંધન છે. બરોબર. એટલે આખા સંસારથી ઉઠી જાય એટલે જ્યાં જ્યાં એને લગવાડ છે, જે જે લગવાડના નિમિત્તો છે, એ નિમિત્તો પ્રત્યે થતા જે પોતાના પરિણામ છે એની એકવાર તપાસ કરી લે. લગ્ન ઘરે આવે તો કોને કોને કંકોત્રી લખવી છે એનું એક લિસ્ટ કરો, કોને કોને જમવાનું કેવું છે એનું એક બીજું લિસ્ટ કરો, જાનમાં કોને લઈ જવાનું કોને એટલાનું એક ત્રીજું લિસ્ટ કરો, જમણવાર કરવો છે એમાં કેટલી ચીજ જોઈએ એનું એક લિસ્ટ કરો. આખું ચોપડી લઈને બેસી જાય. હે, કહે છે કે અહીંયા તું એક વખત એક ચોપડી લઈને બેસી જા, કે સવારથી સાંજ સુધીમાં તારા લગવાડના બંધનના નિમિત્તો છે એના પ્રત્યે તને કેવા કેવા જે પરિણામ થયા એની યાદી કરતો જાય. એક વાર ચોપડીથી યાદી કરે કેટલી ચોપડી ભરાય છે ખબર પડે. હે, અને પછી વાંચે કે આ મારા જન્મ મરણના અને પરિભ્રમણના કારણમાં રખડાવનારા આ પરિણામ છે, આ પરિણામથી ચેતવા જેવું છે એનું એક વાર લિસ્ટ કરે. બરાબર, કેવડું કેટલો લાંબુ લિસ્ટ થાય છે સમજણ પડે. બોલા, બધા લિસ્ટ કરતા આ વધી જશે, એને તપાસ તો કરવી પડશે. તપાસ ન કરે તો આગળ એક વાત ચાલવાની નથી. બફમમાં હેલો જાય કે ઠીક છે આ એ કરીએ છીએ ને આ એ કરીએ છીએ આ એ કરીએ છીએ ને આ એ કરીએ છીએ, બે કરીએ છીએ આપણે, બે કરતો નથી, એક જ કરસ તું, બીજું કરસ એમાં તું છેતરાશ, બીજું કરસ એમ માનીને છેતરાશ, ખરેખર કરતો નથી એમ માનીને છેતરાશ, હું બીજું કરું છું, હું શાસ્ત્ર વાંચું છું, હું પૂજા ભક્તિ કરું છું, હું દાને દઉં છું, હું આ કરું છું, કાંઈ કરતો નથી, હું એકલું સંસાર સિવાય બીજું કાંઈ કરતો નથી. આમ વાત છે, લગ્ન દિગંબર માર્ગ છે આ તો, લગ્ન સત્ય છે આ, એમાં કોઈ લાલા પેથા કરે નાના ભાઈ તમે બહુ બહુ તમે ધર્મી બહુ ધર્મી એમ કીધે કાંઈ મટે. જેટલું કારણ આપે એટલું કાજ થાય, પોતે જેટલો અંદર જવાનો, અંદર જવા માટે જે જે પ્રકારે તૈયારી કરે એટલો અંદર જવામાં આગળ વધી શકે એમ છે. બાકી બહારના ફેરફારો ગમે એટલા કર્યા જ કરે, દ્રવલિંગી પર્યંત જાય નહીં, બધા બહારના ફેરફાર, અંદર જવા માટે શું કર્યું આ સવાલ છે. બહારમાં ત્યાગ કર્યા, બહારમાં બધા બધી ક્રિયાઓ કરી, પણ અંદર જવા માટે શું કર્યું? આપ બહારમાં બધા ફેરફાર કર્યા, સંતોષ માયનો ઉગતાનો, આટલું તો કર્યું, આટલું તો કર્યું, આટલું તો કર્યું, મંદિર તો ગયો, ભગવાનના દર્શન તો કર્યા, પણ હવે અંદર જવાનું માં શું કર્યું? ભગવાન તો અંદર ડૂબી ગયેલા છે, કાંઈ તને વિચાર આવ્યો ભગવાનને જોતા કે અંદર ડૂબવાનું કે છે, અંદર વળવાનું કે છે? ભગવાનની પ્રતિમા તો એમ કહે છે કે જો હું અંતર્મુખ થયો છું તું પણ અંતર્મુખ થઈ જા, એ વાત છે. જેટલું કારણ આપે એટલું કાર્ય થાય જ, આ વિશે બહુ ખુલ્યો છે આ શાસ્ત્રની અંદર, આ વિશે બહુ ખુલ્યો નીકળ્યો છે. કેટલી જાતના સૂક્ષ્મ પરિણામોનો વિષય ખોલીને મૂકી દીધો છે. અંદર વેદના સહિત ભાવના હોય, છૂટવાની વેદના થઈ હોય, છૂટવાની ભાવનામાં ન છૂટાય એની વેદના હોય સાથે, એમ કહે છે. ભાવના તો અમારી છે પણ એવી કોરીને લુખી ભાવનાથી કોઈ કામ થતું નથી, નથી છૂટતો એની વેદના શું છે એમ કહે છે. હું કહે છે કે મને છૂટવાની ભાવના છે, માર્ગ પ્રાપ્તિની ભાવના છે, આત્મ પ્રાપ્તિની ભાવના છે, તો નથી છૂટાતું, એની વેદના કેટલી છે એનો હિસાબ લાવ પેલા એમ કે. આ એનું બીજું પડતું છે, નહીતર તું છેતરીશ. મારી તો ભાવના છે ને, ભાવના વગર કઈ રોજ હું આવું છું. હું ક્યાં એવો નવરો છું તો ભાવના ન હોય તો આવું. ઘણા કામ છે એમ કે ભાઈ, એ બધું રહેવા દે. તારી વેદના કેટલી છે એનો હિસાબ દે. જો વેદના ન હોય તો માર્ગ શોધવાની પરિસ્થિતિ ઉત્પન્ન થતી. માર્ગ મળવો વળી બીજી વાત છે, માર્ગ શોધવાની લાઈન પણ તારા હાથમાં નથી એમ કે છે. પહેલા તો માર્ગ તો શોધે, પછી માર્ગ મળવાની વાત છે. પણ એને માર્ગ શોધવો હોય તો ક્યારે મળશે? કે વેદના સહિતની ભાવના હોય તો માર્ગ શોધે, અને તો માર્ગ શોધે તો માર્ગ મળે, નહીતર માર્ગ મળવાનો પ્રશ્ન રહેતો નથી. આમ છે, બહારમાં નુકસાન જાય તો એને પાર વગરની વેદના થાય. પરિવારમાં એક સભ્યની ગેરહાજરી થાય છે તો વેદના થાય છે કે નથી થતી? વિયોગની વેદના એને કહે છે. અહીંયા કહે છે કે તારા પરમાત્માનો વિયોગ, એની વેદના નહીં તો નક્કી એને તને તને એનું મમત્વ નથી. આ તો સીધે સીધો હિસાબ છે કે નહીં? કે જેનું મમત્વ હોય એની, એના એક દીકરીને સાસરે વળાવે છે તો રોગ છે કે નથી? હે, તો હજી કાલ સવારે પાછા ઘરે મોકલશે, 5 દિવસ પછી મોકલી દો, હમણાં 15 દિવસ અહીંયા રહેશે, કે પાછું 6 મહિને તો 3 મહિને આવતા રહેજો. પછી ના પાડી દે હારા વાળા, ભાઈ હવે આ તમે બોલાવશો નહીં કહીએ હું, નહીં તો પછી એનું એનું ઘર નહીં થાય, એને મમતા અહીંયા નહીં થાય. પછી આટલું ન લાગે શરૂઆતમાં, પહેલે દિવસે લાગે એટલું પછીના વખતમાં લાગતું નથી. મમતાથી એને વેદાય છે. તારા પરમ તત્વ પ્રત્યે તને મમત્વ કેટલું છે, એનો વિયોગ તને કેટલો સાલે છે, એની વેદના કેટલી ઉપડી છે. જગતના પદાર્થો કરતા અને જગતના સંબંધો કરતા ઉત્કૃષ્ટ વેદના અહીંયા થાય છે ત્યારે એને માર્ગ મળે છે. ત્યાં સુધી માર્ગ મળતો નથી, કેમ કે અહીંયા ઉત્કૃષ્ટ પદાર્થ છે. એટલે એ વાત બીજી છે.